ગલાતિયાની મંડળીને લખેલો પાવર પ્રયત્નો પહેલો પત્ર. ગલાતિયાની મંડળીને લખેલો પાવર પ્રયત્નો પહેલો પત્ર, એનો પહેલો અધ્યાય. ગલાતિયામાંની મંડળીઓ જો લખીતંક હું પાવર પ્રયત્ન, જે માણસો નહીં ને માણસોથી નહીં પણ ઈસુ ખ્રિસ્તથી તથા દેવ પિતા જેણે તેને મોયલામાંથી ઉઠાડ્યો તેથી નિમાયેલો, અને મારી સાથેના સગળા ભાઈઓ દેવ પિતા તરફથી તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો. તેણે આપણા પાપને સારું પોતાનું સ્વાર્પણ કર્યું એ માટે કે આપણા દેવ તથા પિતાની ઈચ્છા પ્રમાણે તે આપણને હાલના ભૂંડા જગતમાંથી છોડાવે. તે દેવ પિતાને સર્વકાળ મહિમા હોજો. આમેન. મને અચરત લાગે છે કે જેણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેને મૂકીને તમે એટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ ફરી જાઓ છો. તે બીજી સુવાર્તા નથી, માત્ર કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તાને ઉલટાવી નાખવા માંગે છે. પણ જે સુવાર્તાને અમે તમને પ્રગટ કરી તે વિના બીજી સુવાર્તા જો અમે અથવા આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે તો તે શાપિત થાઓ. જેમ અમે અગાઉ કહ્યું હતું તેમ હમણાં હું ફરીથી પણ કહું છું કે જે સુવાર્તા તમે પામ્યા છો તે વિના બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે તો તે શાપિત થાઓ. તો હમણાં હું માણસોની કૃપા મેળવી લેવાની યત્ન કરું છું કે દેવની, અથવા શું હું માણસોને રાજી કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને રાજી કરતો જોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી. પણ ભાઈઓ, હું તમને જણાવું છું કે જે સુવાર્તા મેં પ્રગટ કરી તે માણસની આપેલી નથી, કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો નથી કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી પામ્યો છું. કેમ કે પ્રથમ હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારની મારી વર્તણૂક વિશે તો તમે સાંભળ્યું છે કે હું દેવની મંડળીને બેહદ સતાવતો હતો અને તેની પાયમાલી કરતો હતો, અને મારા પૂર્વજોના સંપ્રદાય માટે હું અતિશય ખંતીલો હોવાથી મારી ઉંમરના મારા ઘણા દેશી ભાઈઓ કરતા હું યહૂદી ધર્મમાં વધારે પ્રવીણ હતો. પણ દેવ, જેણે મને મારા જન્મના દિવસથી જુદો કર્યો હતો તથા પોતાની કૃપાથી મને બોલાવ્યો હતો, તેને જ્યારે એ પસંદ પડ્યું કે પોતાના દીકરાને તે મારામાં પ્રગટ કરે જેથી હું તેની સુવાર્તા વિદેશીઓમાં પ્રગટ કરું, ત્યારે તરત જ કોઈ પણ માણસની સલાહ પૂછ્યા વગર અને મારાથી અગાઉ જે પ્રેરિતો હતા તેઓની પાસે યરૂસાલેમ ગયા વગર હું અરબસ્તાન ચાલ્યો ગયો અને ફરીથી દમસ્ક પાછો આવ્યો. ત્યારબાદ 3 વર્ષ પછી કેફાની મુલાકાત લેવાને હું યરૂસાલેમ ગયો અને તેની સાથે 15 દિવસ રહ્યો. પણ પ્રભુના ભાઈ યાકૂબ સિવાય પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહીં. હું તમને જે લખું છું જુઓ, તેમાં દેવની સાક્ષી રાખીને કહું છું કે હું જૂઠું કહેતો નથી. પછી હું સીરિયા તથા કિલિકિયાના પ્રાંતોમાં આવ્યો. યહૂદિયામાંની ખ્રિસ્તી મંડળીઓને હજી મારી ઓળખાણ થઈ નહોતી, પણ તેઓએ માત્ર એટલી વાત સાંભળી હતી કે જે પહેલા અમને સતાવતો હતો અને જે વિશ્વાસનો તે પોતે અગાઉ નાશ કરતો હતો તે વિશ્વાસને તે હમણાં પ્રગટ કરે છે, અને મારે લીધે તેઓએ દેવની સ્તુતિ કરી. ગલાતિયાની મંડળીને લખેલો પાવર પ્રયત્ન પત્ર અને એનો બીજો અધ્યાય. વળી 14 વર્ષ પછી હું બારનાબાસની સાથે પાછો યરૂસાલેમ ગયો અને તીતસને પણ મારી સાથે લેતો ગયો. પ્રગટીકરણ દ્વારા આજ્ઞા મળ્યાથી હું ગયો અને જે સુવાર્તા હું વિદેશોમાં પ્રગટ કરું છું તે મેં તેઓને કહી સંભળાવી, પણ જેઓ પ્રતિષ્ઠિત હતા તેઓને ખાનગી રીતે કહી સંભળાવી, રખેનું હું અમથો દોડું અથવા દોડ્યો હોઉં. પણ તીતસ જે મારી સાથે હતો તે ગ્રીક છતાં પણ સુન્નત કરાવવાની તેને ફરજ પાડવામાં આવી નહીં. એ તો ગુપ્ત રીતે મંડળીમાં દાખલ થયેલા દંભી ભાઈઓને લીધે થયું. તેઓ તો ખ્રિસ્ત ઈસુમાં આપણી જે સ્વતંત્રતા છે તેની બાતમી કાઢવા સારું ગુપ્ત રીતે અંદર આવ્યા હતા કે જેથી તેઓ આપણને દાસત્વમાં લાવે. સુવાર્તાની સત્યતા તમારા પર જારી રહે માટે તેઓને અમે એક ઘડીભર પણ વશ થયા નહીં. પણ જેઓ કેટલેક દરજે પ્રતિષ્ઠિત ગણાતા હતા તેઓ ગમે તેવા હતા તેની મને કંઈ પરવા નથી. દેવ કોઈ માણસની મુરવત રાખતો નથી. હા, જેઓ પ્રતિષ્ઠિત ગણાતા હતા તેઓના તરફથી મને કંઈ વધારે પ્રાપ્ત થયું નહીં. પણ ઉલટું, જ્યારે તેઓએ જોયું કે જેમ પિતરને સુન્નતોને સારું સુવાર્તા સોંપેલી છે તેમ મને 2 સુન્નતોને સારું સોંપેલી છે, કેમ કે જેણે સુન્નતોનો પ્રેરિત થવા સારું પિતરને શક્તિમાન કર્યો તેણે વિદેશીઓનો પ્રેરિત થવા સારું મને શક્તિમાન કર્યો, અને જ્યારે તેઓએ મને અનુગ્રહ પ્રાપ્ત થયેલો જોયો ત્યારે યાકૂબ, કેફા તથા યોહાન જેઓ મંડળીના સ્તંભ જેવા ગણાતા હતા તો દરેકે મારો તથા બારનાબાસનો પ્રેરિત તરીકે સત્કાર કર્યો જેથી અમે વિદેશીઓની પાસે જઈએ અને તેઓ સુન્નતીઓની પાસે જાય. તેઓએ અમારી પાસે એટલું જ માંગ્યું કે તમે દરિદ્રીઓને સંભાળજો અને હું પણ એ જ કામ કરવા આતુર હતો. પણ જ્યારે કેફા અંત્યોખ આવ્યો ત્યારે હું તેને મોઢે ચડીને તેની સામે થયો, કેમ કે તે દોષિત થયો હતો. કારણ કે યાકુબની પાસેથી કેટલાકના આવ્યા પહેલા તે વિદેશીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા ત્યારે સુન્નતોથી બીને તે પાછો હટ્યો અને તેઓથી અલગ રહ્યો. બાકીના ખ્રિસ્તી યહૂદીઓએ પણ તેની સાથે ઢોંગ કર્યો, અને તે એટલે સુધી કે બારનાબાસ પણ તેઓના ઢોંગથી ખેંચાઈ ગયો. પણ તેઓ સુવાર્તાની સત્યતા પ્રમાણે પ્રામાણિકપણે ચાલતા નથી એ જ્યારે મેં જોયું, ત્યારે મેં સહુના સાંભળતા કેફાને કહ્યું કે જો તું યહૂદી છતાં યહૂદીઓની રીતે નહીં પણ વિદેશીઓની રીતે ચાલે છે, તો વિદેશીઓને યહૂદીઓની રીત પ્રમાણે વર્તવાની તું કેમ ફરજ પાડે છે? જો કે આપણે જન્મથી યહૂદી છીએ અને પાપી વિદેશીઓ નથી, તો પણ માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણોથી ન્યાય ઠરતું નથી, પણ કેવળ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઠરે છે. એ જાણીને આપણે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખ્યો કે આપણે નિયમની કરણોથી નહીં પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાય ઠરીએ. કેમ કે નિયમની કરણોથી કોઈ પણ માણસ ન્યાય ઠરશે નહીં, પણ ખ્રિસ્તમાં ન્યાય ઠરવાની ઈચ્છા રાખીને જો આપણે પોતે પાપી માલુમ પડીએ તો શું ખ્રિસ્ત પાપનો પોશાક છે? કદી નહીં. કેમ કે જે મેં તોડી નાખ્યા તે જો હું ફરી બાંધું તો હું પોતાને અપરાધી ઠરાવું છું, કેમ કે હું દેવ પ્રત્યે જીવવાને અર્થે નિયમ દ્વારા નિયમ પ્રત્યે મૂઓ. હું ખ્રિસ્તની સાથે વધે સ્તંભે જડાવ, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે, તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારા માટે પોતાનું અર્પણ કર્યું. હું દેવની કૃપા નિષ્ફળ કરતો નથી, કેમ કે જો નિયમથી ન્યાય પણ હોય તો ખ્રિસ્ત વિના કારણ મૂઓ. ગલાતિયાની મંડળીને લખેલો પાવલ પ્રયત્ન પત્ર એનો ત્રીજો અધ્યાય. ગલાતિયાની મંડળીને લખેલો પાવલ પ્રયત્ન પત્ર એનો અધ્યાય ત્રીજો. ઓ અણસમજુ ગલાતિયો, તમારી નજરે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયેલો સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યો હતો, એમ છતાં તમને કોણે બમાવ્યા? તમારી પાસેથી હું એટલું જ જાણવા ચાહું છું કે તમે નિયમની કરણીઓથી પવિત્ર આત્મા પામ્યા કે વિશ્વાસની સુવાર્તા સાંભળી તેથી પામ્યા? શું તમે એટલા બધા અણસમજુ છો? આત્મા વડે આરંભ કરીને શું હવે દેહ વડે સંપૂર્ણ થાઓ છો? શું તમે એટલા બધા સંકટ વૃથા સહ્યા? જો કદાચ વૃથા હોય તો વળી જે તમને પવિત્ર આત્મા આપે છે અને તમારામાં ચમત્કારો કરે છે તે શું નિયમની કરણીઓને લીધે કે સુવાર્તા સાંભળીને વિશ્વાસ કરવાને લીધે કરે છે? એ પ્રમાણે ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસ તેને લીધે ન્યાયપણા તરીકે ગણાયો. માટે તમારે એમ જાણવું કે જેઓ વિશ્વાસ કરનારા છે તેઓ ઇબ્રાહીમના દીકરા છે. વળી દેવ વિશ્વાસથી વિદેશીઓને ન્યાય ઠરાવશે એ અગાઉથી જાણીને પવિત્ર શાસ્ત્રે ઇબ્રાહીમને અગાઉથી સુવાર્તા પ્રગટ કરી કે તારી મારફતે સર્વ પ્રજાઓ આશીર્વાદ પામશે. એ માટે જેઓ વિશ્વાસ કરનારા છે તેઓ વિશ્વાસુ ઇબ્રાહીમની સાથે આશીર્વાદ પામે છે. કેમ કે જેટલા નિયમની કરણોવાળા છે તેટલા સાપ નીચે છે, કેમ કે એમ લખેલું છે કે નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે શાપિત છે. તો નિયમથી દેવની આગળ કોઈ પણ માણસ ન્યાય ઠરતું નથી એ ખુલ્લું છે, કેમ કે ન્યાય વિશ્વાસથી જીવશે. પણ નિયમ વિશ્વાસને આધીન નથી, પણ એવો છે કે જે કોઈ તેમાંની આજ્ઞાઓ પાસે તેઓ વડે જીવશે. ખ્રિસ્ત આપણી તરફથી શાપિત થઈને નિયમના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે એમ લખેલું છે કે જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે શાપિત છે. એ માટે કે ઇબ્રાહીમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં વિદેશીઓને મળે અને આપણે પવિત્ર આત્મા વિશેનું વચન વિશ્વાસથી પામીએ. ભાઈઓ, હું માણસની રૂઢિ પ્રમાણે કહું છું કે માણસનો કરાર પણ જો મુકરડ થયેલો હોય તો તેને કોઈ રદ કરતો અથવા તેમાં વધારો કરતો નથી. હવે ઇબ્રાહીમને ત્યાં તેના સંતાનને વચનો આપવામાં આવ્યા હતા, તેમાં સંતાનને જાણે ઘણા વિશે બોલતો હોય એમ દેવ બોલતો નથી, પણ એક વિશે બોલતો હોય તેમ બોલે છે કે તારા સંતાનને, એટલે ખ્રિસ્ત વિશે બોલે છે. હવે હું આ કહું છું કે જે કરાર દેવે અગાઉથી મુકરળ કરેલો હતો તેને 430 વર્ષ પછી થયેલો નિયમ રદ કરીને તેનું વચન વૃથા કરી શકતો નથી, કેમ કે જો વારસો નિયમથી હોય તો તે વચનથી નથી, પણ દેવે વચનથી જ ઇબ્રાહીમને તે આપ્યો. તો નિયમ શા કામનો છે? જે સંતાનને વચન આપવામાં આવ્યો છે તે આવે ત્યાં સુધી તે નિયમ ઉલ્લંઘનને લીધે આપવામાં આવ્યો હતો અને તે મધ્યસ્થ દ્વારા દૂતોની મારફતે ફરમાવેલો હતો. હવે મધ્યસ્થ તો માત્ર એકનો મધ્યસ્થ નથી પણ દેવ તો એક જ છે, ત્યારે શું નિયમ દેવના વચનોથી વિરુદ્ધ છે? કદી નહીં, કેમ કે જીવન આપી શકે એવો કોઈ નિયમ આપવામાં આવ્યો હોત તો નિશ્ચય નિયમશાસ્ત્રથી ન્યાય પણ મળત. પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી વિશ્વાસ કરનારોને વચન આપવામાં આવે માટે પવિત્ર શાસ્ત્રે બધાને પાપને તાબે બંધ કર્યા. પણ આ વિશ્વાસ આવ્યા પહેલા આપણે નિયમને આધીન રહીને જે વિશ્વાસ પાછળથી પ્રગટ થનાર હતો તેને અર્થે આપણને પરહેજ કરવામાં આવ્યા હતા. આપણે વિશ્વાસથી ન્યાય ઠરીએ માટે એ રીતે આપણને ખ્રિસ્તની પાસે લાવવા સારું નિયમશાસ્ત્ર આપણો બાળ શિક્ષક હતું. પણ હવે વિશ્વાસ આવ્યા પછી આપણે બાળ શિક્ષકના હાથ નીચે નથી, કેમ કે તમે બધા ખ્રિસ્ત પરના વિશ્વાસથી દેવના દીકરા છો. કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધો. માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્ત્રી કોઈ નથી, કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો. અને જો તમે ખ્રિસ્તના છો તો તમે ઇબ્રાહીમના સંતાન અને વચન પ્રમાણે વારસ પણ છો. ગલાતિયાની મંડળીને લખેલો પાવલ પ્રયત્ન પત્ર એનો ચોથો અધ્યાય. ગલાતિયાની મંડળીને લખેલો પાવલ પ્રયત્ન પત્ર એનો ચોથો અધ્યાય. હવે હું કહું છું કે વારસ જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી સગડાનો માલિક છતાં પણ તેનામાં ને દાસમાં કંઈ પણ ફેર નથી, પણ પિતાએ ઠરાવેલી મુદત સુધી તે વાલીઓ તથા કારભારીઓને આધીન છે. એ પ્રમાણે આપણે પણ જ્યારે બાળક હતા ત્યારે જગતના તત્વોને તાબે રહીને દાસત્વમાં હતા, પણ સમય પૂરો થયો ત્યારે દેવે સ્ત્રીથી જન્મેલો અને નિયમને આધીન જન્મેલો એવો પોતાનો પુત્ર મોકલ્યો, એ હેતુથી કે જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે કે જેથી આપણે તેના પુત્ર તરીકે ગણાઈએ. અને તમે પુત્રો છો એ માટે દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે જે અબ્બા બાપ એમ કહીને હાંક મારે છે. એ સારું, હવેથી તું દાસ નથી પણ પુત્ર છે, અને જો તું પુત્ર છે તો દેવને આશરે વારસ પણ છે. પણ તે વખતે તમે દેવ વિશે અજાણ્યા હોવાથી જેઓ ખરેખર દેવો નથી તેઓના દાસ હતા, પણ હવે તમે દેવને ઓળખ્યો છે અથવા ખરું કરતા દેવે તમને ઓળખ્યા છે, તો આ નબળા તથા નિર્માલ્ય જેવા તત્વોના દાસત્વની ફરીથી ઈચ્છા રાખીને તેઓની તરફ બીજી વાર શા માટે ફરો છો? તમે અમુક દિવસો મહિનાઓ તહેવારો તથા વર્ષોના પર્વો પાળો છો. તમારે વિશે મને ભય રહે છે, રખેને કદાચ તમારે માટે લીધેલો મારો શ્રમ વ્યર્થ જાય. એ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે મારા જેવા થાઓ, કેમ કે હું તમારા જેવો થયો છું. તમે મારો કંઈ અન્યાય કર્યો નથી, પણ તમે જાણો છો કે શરીરની નિર્બળતામાં મેં પહેલા તમને સુવાતર્પણ કરી અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું તેનો તિરસ્કાર કે ફિટકાર તમે કર્યો નથી. પણ જાણે કે હું દેવનો દૂત હોઉં, બલકે હું ઈસુ ખ્રિસ્ત હોઉં તેમ તમે મારો અંગીકાર કર્યો, ત્યારે તે તમારી મુબારકબાદી ક્યાં ગઈ? કેમ કે હું તમારા વિશે સાક્ષી આપું છું કે જો બની શકત તો તમે તમારી આંખો કાઢીને મને આપત, ત્યારે શું તમને સાચું કહેવાથી હું તમારો દુશ્મન થયો છું? તેઓ તમારો વસીલો શોધે છે, પણ નેક દાનતથી નહીં, પણ તમે તેઓનો વસીલો શોધનારા થાવ એ માટે તેઓ તમને જુદા પાડવા ચાહે છે. પણ તમારો વસીલો સારા કામને માટે હંમેશા શોધવામાં આવે તો તે સારું છે. અને હું તમારી સાથે હાજર હોઉં ત્યારે જ માત્ર નહીં, હે મારા નાના છોકરા, ખ્રિસ્તની પ્રતિમા તમારામાં ઉત્પન્ન થાય ત્યાં સુધી તમારે માટે મને ફરીથી પ્રસૂતાના જેવી વેદના થાય છે. પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની ઢબ બદલવાની મને ઈચ્છા થાય છે, કેમ કે તમારા વિશે હું ગૂંચવામાં પડ્યો છું. નિયમશાસ્ત્રને આધીન રહેવાની ઈચ્છા રાખનારાઓ મને કહો કે શું તમે નિયમશાસ્ત્ર સાંભળતા નથી? કેમ કે એમ લખેલું છે કે ઇબ્રાહીમને બે દીકરા હતા, એક દાસીનો અને બીજો પરણેતરનો. પણ જે દાસીનો તે કુદરતી નિયમ પ્રમાણે જન્મેલો અને જે પરણેતરનો તે વચનથી જન્મેલો, તેઓ તો ઉપમારૂપ છે. કેમ કે એ સ્ત્રીઓ જાણે બે કરાર છે, એક તો સિનાઈ પહાડ પરનો તેના દાસત્વને અર્થે સંતાન થાય છે અને તે તો હાગાર છે. હવે હાગાર તો જાણે અરબસ્તાનમાંનો સિનાઈ પહાડ છે અને તે હાલના યરૂસાલમને લાગુ પડે છે, કેમ કે તે પોતાના છોકરા સુધા દાસત્વમાં છે. પણ ઉપરનું યરૂસાલમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે, કેમ કે લખેલું છે કે હે વંજા, જેને સંતતિ નથી તે તું આનંદ કર, જેને પ્રસૂતિ વેદના થતી નથી તે તું હર્ષના જ કર, કેમ કે જેને વર છે તેના કરતા એકલી મુકાયેલી સ્ત્રીના સંતાન વધારે હોય છે. હવે હે ભાઈઓ, આપણે ઈસાકની જેમ વચનના છોકરા છીએ, પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાઓએ આત્મા પ્રમાણે જન્મેલાઓને સતાવ્યો તેમ હમણાં પણ છે. પણ પવિત્ર લેખ શું કહે છે? દાસીને તથા તેના પુત્રને કાઢી મૂક, કેમ કે દાસીના પુત્રને પણ તેના પુત્રની સાથે વારસો મળશે નહીં. માટે ભાઈઓ, આપણે દાસીના છોકરા નથી પણ પરણેતરના છીએ. ગલાતિયાની મંડળીને લખેલો પાવર પ્રયત્ન પત્ર એનો પાંચમો અધ્યાય. ગલાતિયાની મંડળીને લખેલો પાવર પ્રયત્ન પત્ર એનો પાંચમો અધ્યાય. ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા માટે દ્રઢ રહો અને ફરીથી દાસવતાની જુસરી નીચે ન જોડાઓ. જો હું પાઉલ તમને કહું છું કે જો તમે સુન્નત કરાવો તો તમને ખ્રિસ્તી કંઈ લાભ થવાનો નથી. દરેક સુન્નત કરાવનાર માણસને હું ફરીથી ખાતરીપૂર્વક કહું છું કે તે આખું નિયમશાસ્ત્ર પાળવાને બંધાયેલો છે. તમે જેઓ નિયમશાસ્ત્રના પાલનથી ન્યાય ઠરવા માંગો છો તેઓ તમે ખ્રિસ્તી અલગ થયા છો. તમે કૃપાથી વિમુખ થયા છો, કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત ઉપયોગી નથી અને બે સુન્નત પણ નથી, પણ જે વિશ્વાસ પ્રેમ દ્વારા કરતા હરતા છે તે જ ઉપયોગી છે. તમે સારી રીતે દોડતા હતા છતાં સત્યને માનતા તમને કોણે અટકાવ્યા? તમારા બોલાવનારે તમને એ પ્રમાણે સમજાવ્યું નથી. થોડું ખમીર લોટના આખા લોંદાને ખમીરી કરે છે. તમારે વિશે પ્રભુમાં મને ભરોસો છે કે તમે બીજા મતના નહીં થશો, પણ તમને ગૂંચવામાં નાખનાર જે કોઈ હશે તે શિક્ષા પામશે. હે ભાઈઓ, જો હું હજી સુધી સુન્નતની હિમાયત કરતો હો તો હું હજી સુધી મારી સતાવણી કેમ થાય છે? જો એમ હોય તો વધસ્તંભની ઠોકર લોપ થઈ છે. જેઓ તમને ભમાવે છે તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું. કેમ કે ભાઈઓ, તમને તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને બોલાવેલા હતા. માત્ર એટલું જ કે તે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો. કેમ કે તું જેમ પોતા પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ. આ એક જ વચનમાં આખા નિયમશાસ્ત્રનો સમાવેશ થાય છે. પણ જો તમે એકબીજાને કરડો તથા ફાડી નાખો તો સાવધ રહો, રખેને કદાચ તમે એકબીજાથી નાશ પામો. પણ હું કહું છું કે આત્માથી ચાલો એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં, કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે. અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. પણ જો તમે આત્માથી દોરાતા હો તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી. દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વેરભાવ, કજ્યા કંકાસ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાય, છાકટાય, વિલાપ તથા તેઓના જેવા કામ. જેમ પહેલા મેં તમને ચેતાવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતાવું છું કે જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયુપણું, ભલાય, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. જેઓ ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઇચ્છાઓ સુધા પદે સમય જડ્યો છે. જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને મિથ્યા બળાઈ ન કરીએ. ગલાતિયાની મંડળીને લખેલો પાવલ પ્રયત્ન પત્ર એનો છઠ્ઠો અધ્યાય. ગલાતિયોને લખેલો પાવલ પ્રયત્ન પત્ર એનો અધ્યાય છઠ્ઠો. ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતા પકડાય તો તમે જે આત્મિક છો તે તમે તેવાને નમ્રભાવે પાછો ઠેકાણે લાવો, અને તું તારી પોતાની સંભાળ રાખ, રખીને તું પણ પરીક્ષણમાં પડે. તમે એકબીજાના ભાર ઊંચકો અને એમ ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાળો. કેમ કે જ્યારે કોઈ માણસ પોતે કંઈ ન છતાં હું કંઈ છું એમ ધારે છે ત્યારે તે પોતાને ભૂલાવે છે. પણ દરેક માણસે પોતાની રહેણીકરણી તપાસી જોવી, અને ત્યારે તેને કોઈ બીજા વિશે નહીં પણ કેવળ પોતાના વિશે અભિમાન કરવાનું કારણ મળશે. કેમ કે દરેક માણસને પોતાનો બોજો ઊંચકવો પડશે. સુવાર્તા વિશે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારા વાનામાંથી હિસ્સો આપવો. ભૂલોમાં દેવની મસ્કરી કરાય નહીં. કોઈ માણસ જે કંઈ વાવે છે તે જ તે લણશે. કેમ કે જે પોતાના અર્થે દેહને વાવે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે. તો સારું કરતા આપણે થાકવું નહીં, કેમ કે જો કાર ન થઈએ તો યોગ્ય સમયે લણીશું. માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબના જે છે તેઓનું સારું કરીએ. જુઓ, હું મારે પોતાને હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું. દેહ વિશે જેટલા સારા દેખવા ચાહે છે તેટલા ખ્રિસ્તના વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્નત કરાવવાની ફરજ પાડે છે. કેમ કે જેઓ સુન્નત કરાવે છે તેઓ પોતે નિયમ પાળતા નથી, પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે એ માટે તેઓ તમારી સુન્નત કરાવવાને ચાહે છે. પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાવ. તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે અને જગત સંબંધી હું. કેમ કે સુન્નત કંઈ નથી તેમ બે સુન્નત પણ કંઈ નથી, પણ નવી ઉત્પત્તિ એ જ કામની છે. જેટલા નિયમ પ્રમાણે ચાલનારા છે તેટલા પર તથા દેવના ઇસરાયલ પર શાંતિ તથા કૃપા હો. હવેથી કોઈ મને તસ્દી ન આપે, કેમ કે મારા શરીર પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચિહ્નોની છાપ મારેલી. ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.